ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. કળા કે સાહિત્યની જ્યારે વાત નીકળે ને ત્યારે બે શબ્દો આપણને વારંવાર સાંભળવા મળે છે, રૂપ અને સંરચના. આપણે કદાચ વાપરીએ પણ છીએ આ શબ્દો.
હા, ચોક્કસ.
પણ એનો ખરેખરો અર્થ શું, એની પાછળની સમજ શું છે, આજે આપણે આ જ મુદ્દા પર ઊંડા ઉતરવાના છીએ.
બરાબર.
આપણી સાથે છે ગુજરાતી સાહિત્યના ખૂબ જ જાણીતા વિવેચક જયંત કોઠારી. એમનો એક લેખ છે રૂપ અને સંરચના. આ લેખ જાણે આ શબ્દોની જે ગૂંચ છે ને એને ઉકેલવામાં આપણને મદદ કરશે.
બિલકુલ. જયંત કોઠારી એટલે 1930થી 2001 સુધીનો જેમનો જીવનકાળ રહ્યો એ માત્ર વિવેચક જ નહોતા, એમનામાં એક ઊંડા સંશોધક અને એક સારા શિક્ષક પણ હતા. અને એમનો આ જે લેખ છે એ પશ્ચિમમાં જે ફોર્મ અને સ્ટ્રક્ચર શબ્દો વપરાય છે એને આપણા ગુજરાતી સંદર્ભમાં સ્પષ્ટ કરવાનો એક બહુ જ ગંભીર અને સારો પ્રયાસ છે.
એટલે માત્ર શબ્દાર્થ નહીં પણ એનો અર્થ શું, કલાકૃતિમાં એનું કામ શું, એ બધું એમને.
હા, બરાબર. કોઠારીનો હેતુ ખાલી પરિભાષા સમજાવવાનો જ નથી, પણ કલાકૃતિમાં આ રૂપ અને સંરચના કેવી રીતે કામ કરે છે, એનું મૂલ્ય શું છે, એની ચર્ચા કરવાનો છે. અને એ પોતે જ શરૂઆતમાં માને છે કે ભાઈ આ ખ્યાલો સહેલા નથી, ઘણા વાદવિવાદ થયા છે એના પર.
હા, એટલે જ મને લાગે છે કે આ ચર્ચા બહુ મહત્વની છે. આપણે જ્યારે કોઈ કવિતાના રૂપની વાત કરીએ કે કોઈ નવલકથાની સંરચનાની વાત કરીએ ત્યારે આપણા મનમાં શું હોય છે, કોઠારી ક્યાંથી શરૂઆત કરે છે, સીધા સાહિત્ય પર આવી જાય છે?
ના ના, એ જ એમની ખાસિયત છે. કોઈ પણ જટિલ વાતને એ બહુ સરળ ઉદાહરણથી શરૂ કરે. અહીં પણ જુઓ, રોજિંદા જીવનની વસ્તુઓથી શરૂઆત કરે છે, જેમ કે લાકડાની ખુરશી.
હા,
હવે એમાં લાકડું શું છે, એ દ્રવ્ય છે, સામગ્રી. અને ખુરશીપણું એટલે કે જે એનો આકાર છે, ઘાટ છે, જેના લીધે એ ખુરશી કહેવાય છે, એ એનું રૂપ છે.
બરાબર, દ્રવ્ય અને રૂપ.
હા, વ્યવહારમાં આપણે શું કરીએ, ઘણીવાર આ દ્રવ્ય અને રૂપને અલગ ગણી લઈએ છે. જાણે રૂપ એટલે ઉપરથી લગાવેલો કોઈ આકાર. પેલું સોનાના ઘરેણાનું ઉદાહરણ પણ આપે છે, નામરૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોઈએ.
હા, સાંભળ્યું છે.
અહીં પણ સોનું દ્રવ્ય અને ઘરેણાનો ઘાટ રૂપ આપણને અલગ દેખાય છે.
પણ મારો પ્રશ્ન એ છે કે કળા કે સાહિત્યમાં પણ આ જ લોજિક કામ કરે? શું આપણે કોઈ કવિતાની સામગ્રી એટલે કે એનો વિચાર કે ભાવ અને એનું રૂપ એટલે કે શબ્દો છંદ એને આમ સહેલાઈથી અલગ કરી શકીએ? મને લાગે છે કે અહીંયા જ ખરી ગૂંચ શરૂ થાય છે.
ચોક્કસ, આ જ મુખ્ય પ્રશ્ન છે જેના પર આખો લેખ ટકેલો છે. કોઠારી આ જ પૂછે છે કે ભાઈ પદાર્થો વિશેની આપણી આ જે સામાન્ય સમજ છે એ કલાકૃતિને કેટલી લાગુ પડે, અને અહીંથી જ એ પશ્ચિમની કળામીમાંસામાં જે ફોર્મ એટલે કે રૂપ શબ્દના જુદા જુદા અર્થ થયા છે એની વાત માંડે છે.
ઓ, એટલે એક જ શબ્દના ઘણા અર્થ.
હા, અને ક્યાંક તો સાવ એકબીજાથી વિરોધી પણ. કોઠારી બતાવે છે કે આ રૂપ શબ્દ કેટલો ભ્રામક છે. ક્યારેક એને સાવ બાહ્ય શણગાર ગણી લેવાય તો ક્યારેક એને કૃતિનો આત્મા કહેવાય. ચાલો જોઈએ કયા કયા મુખ્ય અર્થોની વાત કરે છે.
હા, એ જાણવું જ પડશે કયા છે એ મુખ્ય અર્થભેદો.
મુખ્યત્વે 5-6 અર્થોની એ ચર્ચા કરે છે. પહેલો, જે કદાચ સૌથી વધુ પ્રચલિત છે, એ છે બાહ્ય રીતિ કે આકૃતિ.
એટલે કે દેખાવ.
હા, મતલબ કે કવિ શું કહે છે, વિષય એ નહીં પણ કેવી રીતે કહે છે, શબ્દો કયા વાપર્યા, ભાષા કેવી છે, છંદ, અલંકાર, શૈલી, આ બધું રૂપ. પણ આમાં જોખમ શું છે?
શું
કે રૂપ ખાલી ઉપરની સજાવટ બની જાય અને મૂળ વાત એટલે કે કન્ટેન્ટ ગૌણ થઈ જાય. અથવા તો અમુક આકૃતિવાદીઓ હોય એ લોકો ખાલી આ બાહ્ય કળાકારીગરીને જ બધું માની લે. જાણે કે ડબ્બો અને અંદરની વસ્તુ, રૂપ એટલે ખાલી ડબ્બો. પણ બીજો અર્થ આનાથી ઉલટો છે એમ કહ્યું તમે.
બરાબર, બીજો અર્થ રૂપને બાહ્ય નહીં પણ આંતરિક વિચાર માળખું ગણે છે, કૃતિનો મૂળભૂત નકશો, એનું બ્લુપ્રિન્ટ. અહીં રૂપ એટલે કૃતિનો તર્ક, એનું કેન્દ્રવર્તી વિચારસૂત્ર. પેલો પ્લેટોનો આઈડિયાનો ખ્યાલ છે ને, એ આની નજીક આવે.
હા, કેટલાક જર્મન વિચારકોએ વળી આંતરિક રૂપ એનો ફોર્મની વાત કરી. એ કહે છે કે રૂપ લેખકના જગતને જોવાનો દૃષ્ટિકોણમાંથી, એના આત્મદર્શનમાંથી જન્મે છે, એ બહારથી લાદવામાં નથી આવતું.
ઓહો,
એટલે એક બાજુ સાવ બહારનો દેખાવ અને બીજી બાજુ છેક અંદરનો આત્મા. આ તો બહુ મોટો તફાવત કહેવાય. ત્રીજો અર્થ શું છે?
ત્રીજો અર્થ તો આપણે બધા બહુ વાપરીએ છીએ, સાહિત્ય પ્રકાર, જોનર. આપણે કહીએ છીએ ને, આ સોનેટ છે, આ ગઝલ છે, આ નવલકથા.
હા, બરાબર.
તો આ સોનેટ, ગઝલ, નવલકથા, નાટક, આ પોતે પણ એક રૂપ છે, એક નિશ્ચિત ઢાંચો, એક પરંપરાગત માળખું.
ચોથો અર્થ? ચોથો અર્થ રૂપને વ્યંજકતા સાથે જોડે છે. એટલે કે રૂપ એ છે જે કૃતિના અર્થને, એના ધ્વનિને વ્યક્ત કરે, પ્રગટ કરે. એઝરા પાઉન્ડનું એક વાક્ય કોઠારી ટાંકે છે, ફોર્મ ઇઝ એક્સપ્રેસિવ ઓફ મીનિંગ, આઈડિયલી ફોર્મ ઇઝ મીનિંગ.
એટલે કે રૂપ અર્થનું વાહન છે, અને ક્યારેક તો રૂપ પોતે જ અર્થ છે. રૂપ અને અર્થ અલગ નથી.
બરાબર. અને પાંચમો અર્થ, જે મને લાગે છે કે આખી ચર્ચામાં બહુ જ કેન્દ્રવર્તી છે,
કયો?
એ છે સમગ્રતા કે સજીવ રૂપ, ઓર્ગેનિક ફોર્મ. આ વિચાર એવું કહે છે કે રૂપ એટલે કૃતિના બધા જ ભાગો, શબ્દો, અર્થો, પાત્રો, ઘટનાઓ, ભાવો, આ બધાની એવી આંતરિક ગૂંથણી જે જીવંત હોય, જેના બધા અંગો એકબીજા સાથે જોડાયેલા હોય અને એક અખંડ એકમ બનાવે.
એટલે પેલો સામગ્રી અને રૂપનો ભેદ અહીં રહેતો નથી?
બિલકુલ નહીં, એ ઓગળી જાય છે. જેમ કોઈ બીજમાંથી છોડ ઉગે ને અંદરથી, સામગ્રીના સ્વભાવ પ્રમાણે વિકસે, એમ કલાકૃતિનું રૂપ પણ અંદરથી વિકસે. એ બહારથી લાદેલું મિકેનિકલ રૂપ નથી. કોલેરિજ જેવા રોમેન્ટિક વિવેચકોએ આની વાત કરી હતી.
હા.
અને પછી બ્રેડલીનું અર્થપૂર્ણ રૂપ. ક્રોચે, વાલેરી, મલારમે આ બધા આ જ દિશામાં વિચારે છે. એરિસ્ટોટલનો રૂપનો ખ્યાલ પણ અહીં બહુ મહત્વનો છે. એમના માટે રૂપ ખાલી ઘાટ નથી, પણ પદાર્થને એની ઓળખ, એનો ગુણધર્મ આપનાર મૂળભૂત સિદ્ધાંત છે.
વાહ, આ સજીવ રૂપનો ખ્યાલ તો ખરેખર બહુ ઊંડો અને રસપ્રદ છે. અને છેલ્લો, છઠ્ઠો અર્થ કયો હતો?
છઠ્ઠો અર્થ અમેરિકન વિવેચક કેનેથ બર્કનો છે. એ રૂપને ભાવકની અપેક્ષા અને એની પૂર્તિ સાથે જોડે છે.
એટલે કે?
એટલે કે કૃતિનો એક ભાગ વાંચીને કે જોઈને ભાવકના મનમાં આગળ શું આવશે એની એક અપેક્ષા જાગે, અને પછી કૃતિનો આગળનો ભાગ આવીને એ અપેક્ષા પૂરી કરે તો એ કૃતિમાં રૂપ છે એમ કહેવાય. આ અર્થ રૂપને ભાવકના મન સાથે જોડે છે.
બાપરે, એક નાનકડો શબ્દ રૂપ અને એની આટલી બધી અલગ અલગ, ક્યારેક તો સાવ ઉલટી લાગતી સમજૂતીઓ. હવે મને સમજાયું કે કોઠારી કેમ કહે છે કે આ ખ્યાલ જટિલ છે અને વાદગ્રસ્ત પણ છે. આટલા બધા રસ્તાઓમાંથી કોઠારી કયો રસ્તો પકડે છે?
કે પછી કંઈક નવું કહે છે? ના, કોઠારી કોઈ એક અર્થને વળગી નથી રહેતા. એ આ બધા મતોની જે ગૂંચવણ છે એને સ્વીકારે છે, અને પછી એમાંથી એક વ્યવહારુ, બધાને સમાવી લેતી સમજૂતી તરફ જવાનો પ્રયત્ન કરે છે.
એ કઈ રીતે?
એ કહે છે કે રૂપને આપણે કલાકૃતિમાં જે માધ્યમ વપરાયો છે, ભાષા, રંગ, સૂર વગેરે, એના ઘટકોની ગોઠવણી, એનું સંગઠન અને એ ઘટકોના પરસ્પરના સંબંધો તરીકે જોઈ શકીએ. અને આ ઘટકો ખાલી ભૌતિક નથી હોતા, જેમ કે શબ્દ કે રંગ, પણ એમાં વિષયવસ્તુના અંશો, જેમ કે ઘટના, પાત્ર, અને એમાંથી જે ભાવ કે વિચાર જન્મે, એ બધું જ આવી જાય.
ઓ, એટલે પેલો જે પહેલો અર્થ હતો કે રૂપ એટલે ખાલી બાહ્ય રીતભાત, એનાથી આ વાત તો ઘણી આગળ નીકળી ગઈ. અહીં તો વિષયવસ્તુ અને ભાવ વિચાર પણ રૂપના ઘડતરમાં સામેલ છે.
તો પેલી જે દિવાલ હતી સામગ્રી, કોન્ટેન્ટ અને રૂપ, ફોર્મ વચ્ચેની, એ અહીં તૂટી જાય છે.
બરાબર. આ જ મુદ્દા ઉપર કોઠારી ભાર મૂકે છે. એ સ્પષ્ટ કરે છે કે જેને આપણે સામગ્રી કહીએ છીએ, કવિતાના શબ્દો હોય, વાર્તાના પાત્રો હોય, કોઈ વિચાર હોય, એ કંઈ નિષ્ક્રિય કે જડ નથી હોતી.
અચ્છા, એ રૂપની રચનાને અસર કરે છે, અને બદલામાં રૂપની રચના એ સામગ્રીને પલટાવી નાખે છે અને નવો અર્થ બક્ષે છે. જેમ તાજમહલના આરસ પહાડના ગુણધર્મો પણ એના રૂપને અસર કરે, એમ કવિતાના શબ્દો પણ પોતાના અર્થો, પોતાના સંસ્કારો લઈને આવે છે અને કાવ્યની રચનાને ઘડે છે.
આ બહુ જ મહત્વની વાત કહી. એટલે કે લેખકે જે કાચી સામગ્રી વાપરી હોય, કોઈ ઘટના, કોઈ વિચાર, કોઈ અનુભવ, એ જ્યારે કૃતિમાં આવે છે ત્યારે એ રૂપાંતર પામે છે, અને એ જે નવું સ્વરૂપ ધારણ કરે છે, પેલી સિદ્ધ થયેલી સામગ્રી, એ મૂળ કાચી સામગ્રી કરતાં સાવ જુદી જ હોય છે.
એકદમ સાચી વાત. કોઠારી અહીં બ્રેડલીના સબ્જેક્ટ અને સબસ્ટેન્સના ભેદની વાત યાદ કરાવે છે. સબ્જેક્ટ એટલે કૃતિ બહારની કાચી સામગ્રી અને સબસ્ટેન્સ એટલે કૃતિમાં સિદ્ધ થયેલી, રૂપાંતર પામેલી સામગ્રી. એ સામગ્રી પર કામ કરીને એને બદલી નાખે છે. એટલે જ કોઈ વાર્તાનું ખાલી સારાંશ કહી દેવાથી કે એનો મુખ્ય વિચાર તારવી લેવાથી એ વાર્તાની ખરી મજા કે એની અસર પકડાતી નથી.
બરાબર. કારણ કે કૃતિ તો એની સામગ્રી અને આકૃતિના બધા ઘટકોના પરસ્પરના સંબંધોથી બનતો એક આખો અવિભાજ્ય પદાર્થ છે.
સાચું, એક સજીવ પદાર્થ.
પણ હવે અહીં એક પ્રશ્ન થાય. જો બધું જ સામગ્રી અને રૂપ આટલું બધું એકબીજામાં ભળેલું હોય તો પછી આપણે વિશ્લેષણ કઈ રીતે કરીએ? જો છૂટું પાડી જ ન શકીએ તો અભ્યાસ કેમ ન થાય? શું કોઠારી આનો કોઈ રસ્તો બતાવે છે?
હા, અને અહીંથી ચર્ચા એક નવા અને બહુ જ પ્રભાવશાળી વળાંક પર આવે છે. કોઠારી અહીં બે બહુ મહત્વના પશ્ચિમી વિવેચકો રેને વેલેક અને ઓસ્ટિન વોરેન એમના પુસ્તક થિયરી ઓફ લિટરેચરનો આધાર લે છે.
ઓકે, વેલેક અને વોરેન.
હા, વેલેક અને વોરેન કહે છે કે આ જે સામગ્રી અને રૂપનું જૂનું વિભાજન છે ને, એ ઘણી ગૂંચવણો ઊગી કરે છે અને ઘણીવાર કૃત્રિમ લાગે છે. એટલે એ લોકો આ વિભાજનને બદલે એક નવું, વધારે કારગત નીવડે એવું વિભાજન સૂચવે છે. દ્રવ્યો અને સંરચના.
દ્રવ્યો અને સંરચના, આ બે નવા શબ્દો આવ્યા. આનો અર્થ શું અને આ જૂના વિભાજન કરતા કઈ રીતે જુદા છે અને વધુ સારા?
જુઓ, દ્રવ્યો એટલે કૃતિમાં વપરાયેલા એવા તત્વો જે કૃતિની બહાર પણ અસ્તિત્વ ધરાવે છે અને સૌંદર્યની દ્રષ્ટિએ પોતે નિષ્ક્રિય ગણી શકાય, જેમ કે ભાષાના શબ્દો, એમના અર્થો, વાક્યરચનાના નિયમો, આપણી માનવ વર્તન અને અનુભવો વિશેની સમજ, આપણા વિચારો, માન્યતાઓ, લાગણીઓ, આ બધું દ્રવ્યો કહેવાય. હવે સંરચના એટલે શું? તો કે એ રીત, એ ગોઠવણ જેના દ્વારા કલાકાર આ બધા દ્રવ્યોને સૌંદર્ય નિર્માણના હેતુથી એવી રીતે ગૂંથે છે, એવી રીતે ગોઠવે છે કે તે અર્થપૂર્ણ બને, સૌંદર્યનો અનુભવ કરાવે.
ઓકે ઓકે, સમજાયું. એટલે દાખલા તરીકે શબ્દો પોતે દ્રવ્ય છે, પણ કવિતામાં એ શબ્દોની જે ચોક્કસ ગોઠવણ છે, એમનો લય, એમના એકબીજા સાથેના સંબંધો, જેનાથી એક અનોખો અર્થ અને સુંદરતા બને છે, એ સંરચના છે.
બરાબર.
એવી જ રીતે વાર્તામાં આવતા પાત્રો, ઘટનાઓ, આ બધું દ્રવ્યો છે, પણ એમને જે રીતે ગૂંથવામાં આવ્યા છે, એમનો વિકાસ, એમની વચ્ચેના સંબંધો, એ બધું મળીને જે કલાત્મક આખું માળખું બને છે, તે સંરચના છે. આ ખરેખર વધારે સ્પષ્ટ લાગે છે.
હા, આ દ્રષ્ટિએ જુઓ તો કલાકૃતિ શું બની? એ સંકેતોની એક આખી વ્યવસ્થા, એક સંરચના બની. આમાં પહેલા જે સામગ્રી ગણાતું હતું, વિચાર, ભાવ, ઘટના, અને જે રૂપ ગણાતું હતું, ભાષાકીય તત્વો, શૈલી, એ બંનેના અંશો હવે દ્રવ્યો કહેવાય. અને આ દ્રવ્યોની કલાત્મક ગોઠવણી, એમની ગૂંથણી, એમના સંબંધોની વ્યવસ્થા, એ સંરચના કહેવાય. આનાથી પેલો કૃત્રિમ ભેદ નીકળી જાય છે.
તો વેલેક અને વોરન આ નવા દ્રષ્ટિકોણથી સાહિત્યના અભ્યાસ વિશે શું કહે છે? આનો પ્રેક્ટિકલ અર્થ શું?
વેલેક સ્પષ્ટ કરે છે કે જો સાહિત્ય કૃતિ આવી બહુસ્તરીય સંરચના હોય તો એનો અભ્યાસ ખાલી બાહ્ય ભાષાકીય તત્વો, ધ્વનિ, છંદ, શૈલી પૂરતો સીમિત ન રાખી શકાય. અમુક આકૃતિવાદીઓ, ફોર્મ્યુલિસ્ટ્સ એવું માનતા. પણ વેલેક કહે છે કે ના, આપણે કૃતિના અર્થના એકમો, એમાંથી રચાતું પાત્ર ઘટનાનું આખું જગત અને કૃતિમાંથી છેવટે જે સમગ્ર અર્થ કે વિચાર નીકળે છે, આ બધા સ્તરોની સંરચનાને પણ ધ્યાનમાં લેવી પડે. ખાલી શૈલીનો અભ્યાસ અધૂરો છે.
કારણ કે એ કૃતિની સમગ્ર સંરચનાને ભાષા, અર્થ, જગત, વિચાર અને એમના પરસ્પરના સંબંધોને પૂરો ન્યાય નથી આપતો.
બરાબર. કૃતિને તેની સંપૂર્ણતામાં, તેના બધા પાસાઓની ગૂંથણીના સંદર્ભમાં જોવી જોઈએ.
પણ હવે પાછો પેલો મૂળ પ્રશ્ન મનમાં આવે છે. શું આ સંરચના, સ્ટ્રક્ચર, એ જ પેલું રૂપ, ફોર્મ છે? ખાસ કરીને પેલો પાંચમો અર્થ, જે હતો સજીવ રૂપ કે સમગ્રતા. આ બે શબ્દો વચ્ચે કોઠારી શું સંબંધ જુએ છે?
સારો સવાલ છે. કોઠારી નોંધે છે કે હા, ઘણીવાર આ બંને શબ્દો એકબીજાના બદલે વપરાય છે, પણ ફોર્મ શબ્દ સાથે, ખાસ કરીને એના પહેલા અર્થ બાહ્ય આકૃતિને કારણે, ક્યાંક ને ક્યાંક એ ફક્ત બાહ્ય ઘાટ છે એવા સંકેતો જોડાયેલા રહ્યા છે.
હા, એ ગેરસમજ થઈ શકે.
એટલે આ ગેરસમજ ટાળવા માટે 20મી સદીમાં કેટલાક વિચાર પ્રવાહો, જેમ કે પ્રાગ ભાષા વર્તુળ, પ્રાગ લિંગ્વિસ્ટિક સર્કલ, એ લોકોએ સ્ટ્રક્ચર શબ્દ વધારે પસંદ કર્યો. એમને લાગ્યું કે સ્ટ્રક્ચર શબ્દ કલાકૃતિની આંતરિક અખંડતા અને એના જુદા જુદા સ્તરના ઘટકોના જે પરસ્પરના ગાઢ સંબંધો છે એને વધુ સારી રીતે બતાવે છે. સંરચના એટલે શું? તો કે કોઈપણ સાહિત્યિક સમગ્રતાના ભાગોનો એકબીજા સાથેના સંબંધોનો સરવાળો.
એટલે સંરચના શબ્દ પેલી આંતરિક ગૂંથણી પર વધુ ભાર મૂકે છે. એક સૂચન એવું પણ કોઠારી નોંધે છે કે શૈલી, સ્ટાઇલ શબ્દ ભાષા જેવા બાહ્ય ભાગો માટે વાપરવો અને સંરચના, સ્ટ્રક્ચર શબ્દ પ્લોટ, વિચાર જેવા આંતરિક માળખાકીય ભાગો માટે વાપરવો.
હા, એવા એક સૂચનનો ઉલ્લેખ છે, પણ કોઠારી ઉમેરે છે કે આ ભેદ કંઈ બધે સ્વીકારાયો નથી અને હંમેશા શક્ય પણ નથી. કોઠારી પોતે શું માને છે? એ કહે છે કે જો આપણે રૂપને કૃતિની સમગ્રતા, એની સજીવ એકતાના વ્યંજક તરીકે લઈએ, પેલો પાંચમો અર્થ, તો આ રૂપ ખરેખર તો કૃતિમાં રહેલી શબ્દ, અર્થ, ઘટના, પાત્ર, પ્રતીક વગેરેની જુદી જુદી સંરચનાઓના સુમેળથી જ સિદ્ધ થાય છે.
એટલે કે
રૂપ કદાચ એક એવી અનુભૂતિ છે જેને આપણે પૂરેપૂરી પકડી ન શકીએ, પણ એની પાછળ જે વિવિધ સંરચનાઓ કામ કરી રહી છે એનો અભ્યાસ, એનું વિશ્લેષણ ચોક્કસ થઈ શકે. આમ જુઓ તો સંરચના એ રૂપનું નક્કર, પકડી શકાય એવું, અભ્યાસ કરી શકાય એવું પાસું છે.
લેખમાં આધુનિક સંરચનાવાદ સ્ટ્રક્ચરલિઝમનો પણ ઉલ્લેખ આવે છે, જે ભાષા વિજ્ઞાનમાંથી આવ્યો. એનો મુખ્ય વિચાર શું છે અને અહીં એ કઈ રીતે લાગુ પડે છે એને સરળ રીતે સમજાવી શકશો?
ચોક્કસ. સંરચનાવાદનો મૂળ વિચાર ભાષા વિજ્ઞાની સોસ્યુર પાસેથી આવે છે. એનો મુખ્ય ભાર એ છે કે કોઈપણ સંકેત વ્યવસ્થામાં, પછી એ ભાષા હોય કે સાહિત્ય, કોઈ એક એકમનું મૂલ્ય એના પોતાનામાં નથી હોતું.
શેમાં હોય છે?
એ વ્યવસ્થાના બીજા એકમો સાથેના એના સંબંધોમાં, એના તફાવતોમાં રહેલું હોય છે. દાખલા તરીકે, કોઈ વાર્તામાં વરસાદ આવે છે તો ખાલી વરસાદનું આવવું કદાચ બહુ મહત્વનું ન હોય, પણ એ વરસાદ જો પાત્રની ઉદાસી સાથે જોડાયેલો હોય, કે વાર્તાના એકલતાના માહોલ સાથે, કે પછી કંઈક સારું થવાના સંકેત સાથે જોડાયેલો હોય, તો એ સંબંધો જે વરસાદનો સાચો અર્થ નક્કી કરે છે.
એટલે કે કૃતિમાં કોઈ પણ તત્વ શા માટે છે અને એનો અર્થ શું છે એ આખી સંરચનાના સંદર્ભમાં જ નક્કી થાય છે. કંઈ પણ છૂટું છવાયું નથી.
બરાબર. દરેક ભાગ બીજા ભાગના સંબંધમાં જ અર્થ ધારણ કરે છે.
ખૂબ સરસ સમજૂતી. આનાથી તો કૃતિના નાનામાં નાના અંશનું પણ મહત્વ સમજાય છે. હવે આપણે લગભગ અંત તરફ છીએ. આટલી બધી ચર્ચા પછી કોઠારી રૂપ કે સંરચનાનું મૂલ્ય શું ગણાવે છે? એનું કાર્ય શું? શા માટે આપણે કોઈ કૃતિના રૂપ કે સંરચના પર આટલું ધ્યાન આપવું જોઈએ? એનાથી ફાયદો શું?
કોઠારી અહીં અમેરિકન સૌંદર્યશાસ્ત્રી જેરોમ સ્ટોલનીઝના વિચારો ટાંકે છે અને રૂપના ચાર મુખ્ય કાર્યો ગણાવે છે. એનાથી એનું મૂલ્ય સ્પષ્ટ થાય છે. પહેલું કાર્ય છે વિશદતા, ક્લેરિટી. આપણું વાસ્તવિક જીવન કેવું હોય? ઘણીવાર અસ્તવ્યસ્ત, ગૂંચવાડાભર્યું લાગે. કલાનું રૂપ શું કરે? એ ઘટનાઓ અને પાત્રોના સંબંધોને વધુ સ્પષ્ટ, સુરેખ અને અર્થપૂર્ણ બનાવે છે. એનાથી આપણને માનવ સ્વભાવ કે જીવનની કોઈ પરિસ્થિતિની ઊંડી અને સ્પષ્ટ સમજ મળે. બીજું, સમૃદ્ધિ, રિચનેસ. રૂપકૃતિમાં જે માધ્યમ વપરાયું છે, શબ્દનો અવાજ, રંગની આભા, સૂરની મીઠાશ, એની સંવેદનશીલતા અને અસરકારકતા વધારે છે. એ કૃતિના ભાવ અને ધ્વનિને વધુ તીવ્ર, વધુ ઊંડા અને સમૃદ્ધ બનાવે છે. ત્રીજું, સંકુલતાનું સુગ્રથન, ઇન્ટિગ્રેશન ઓફ કોમ્પ્લેક્સિટી. સારી કૃતિમાં ઘણું બધું હોય, વૈવિધ્ય, જટિલતા, અનેક પાત્રો, ઘટનાઓ, ભાવો, વિચારો. રૂપ આ બધી સંકુલતાને એક વ્યવસ્થામાં ગોઠવે છે, એને વિખરાઈ જતી અટકાવે છે અને એક સંતુલિત સમગ્રતા રચે છે.
અનુશાસનમાં રાખે છે. અને ચોથું એકત્વ. રૂપ કૃતિના બધા ભાગોને એકસાથે જોડીને એને એક અખંડ, સુસંગત અને જાણે પોતાની રીતે સંપૂર્ણ હોય એવું એકમ બનાવે છે. આ એકતાને કારણે જ કલાકૃતિ આપણને રોજબરોજના અનુભવ જગતથી થોડી અલગ, પોતાની આગવી દુનિયા ધરાવતી હોય એવી લાગે છે. આપણે એમાં જાણે ખોવાઈ જઈએ છીએ.
એટલે કે સારું રૂપ કૃતિને ખાલી સુંદર નથી બનાવતું, પણ એને વધુ સ્પષ્ટ, વધુ સમૃદ્ધ, વધુ વ્યવસ્થિત અને વધુ એકતાવાળી બનાવે છે. એની પાસે અનુભવને ઘડવાની, અર્થને પ્રગટ કરવાની અને ભાવને તીવ્ર બનાવવાની તાકાત છે. આ ખરેખર રૂપના મહત્વને બરાબર સમજાવે છે. તો આખી ચર્ચા પરથી એમ કહી શકાય કે જયંત કોઠારી આપણને રૂપ અને સંરચના જેવા શબ્દો જે દેખાય છે પરિચિત પણ છે બહુ જટિલ, એમના અર્થઘટનની ભૂલભુલામણીમાંથી બહુ જ સ્પષ્ટ રીતે બહાર લઈ આવે છે.
હા, ચોક્કસ.
તેઓ એ બતાવે છે કે કલાકૃતિને સાચી રીતે સમજવા માટે ખાલી શું કહ્યું એટલે કે સામગ્રી, કે ખાલી કેવી રીતે કહ્યું એટલે કે બાહ્ય રૂપ, એટલું જોવું પૂરતું નથી.
બરાબર.
પણ આ બંને તત્વો કેવી રીતે એકબીજામાં ભળી જાય છે, એકબીજાને અસર કરે છે અને એક અખંડ જીવંત સંરચના બનાવે છે, અને એ સંરચના દ્વારા જ કૃતિનો જે ખાસ અર્થ અને અનુભવ જન્મે છે એ સમજવું બહુ જ જરૂરી છે.
એકદમ સાચી વાત. અને આ સમજવા માટે પેલા વિલેક અને વોરનનો દ્રવ્યો અને સંરચનાનો ભેદ ખરેખર ચાવીરૂપ બને છે. એ આપણને સામગ્રી અને રૂપના જૂના દ્વંદ્વની મર્યાદાઓથી આગળ લઈ જાય છે. જયંત કોઠારીનું મોટું પ્રદાન એ જ છે કે એમણે પશ્ચિમી વિવેચનાના આ જટિલ પણ બહુ જ મહત્વના ખ્યાલોને ગુજરાતી વાચકો અને અભ્યાસીઓ માટે ખૂબ મહેનત કરીને સ્પષ્ટ અને સરળ બનાવ્યા. અને એમણે કૃતિના કોઈ એક પાસા પર નહીં પણ એના સમગ્રલક્ષી અભ્યાસ પર ભાર મૂક્યો.
એટલે કે એવો અભ્યાસ જેમાં ભાષા, અર્થ, કલ્પનાનું જગત અને વિચાર આ બધા સ્તરોની સંરચના અને એમના પરસ્પરના સંબંધો બધું જ આવી જાય.
બરાબર.
ખરેખર કોઠારીનો આ લેખ વાંચ્યા પછી કલાકૃતિને જોવાની એક આખી નવી જ દ્રષ્ટિ ખુલે છે. અને અંતે એક વિચાર મનમાં આવે છે કે આજના સમયમાં, આ ડિજિટલ યુગમાં, જ્યાં કન્ટેન્ટ પર એટલે કે વિષયવસ્તુ પર જ બધો ભાર હોય એવું લાગે છે.
હા, એવું લાગે છે ખરું.
અને કદાચ બધું બહુ ઝડપથી ગ્રહણ કરી લેવાની વૃત્તિ છે ત્યાં, શું કૃતિના રૂપ અને સંરચના પર ધ્યાન આપવું, એની બનાવટની ઝીણવટભરી વિગતો સમજવી એટલી જ જરૂરી છે. કોઈ ગીત હોય, કોઈ ફિલ્મ હોય, કોઈ વાર્તા હોય, એ આપણને જે રીતે સ્પર્શે છે, એની જે અસર થાય છે, એમાં એની રચનાનો, એની સંરચનાનો કેટલો મોટો ફાળો હોય છે. આ કદાચ આપણે બધાએ વધુ ઊંડાણથી વિચારવા જેવો પ્રશ્ન છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.